સુખ ગુણ નું કાર્ય છે આનંદ, આનંદ નું વેદન થવું, આનંદ નું વેદન થવું. જીવ દ્રવ્ય માં એક સુખ નામનો ગુણ છે જેની પર્યાયમાં પ્રગટતા થતા એનો અનુભવ જ્યાં જીવ કરે તો એને નિરાકુર આનંદ પ્રગટ થાય છે, એને સુખ ગુણ કહેવાય છે. આગળ વીર્ય ગુણ કોને કહે છે? સ્વરૂપ ની રચના કરવાનું દરેક દ્રવ્ય ની શક્તિ વિશેષ ને વીર્ય કહે છે. એની ત્રણ પરિભાષા આપણે જોઈ હતી, એક તો સ્વરૂપ ની રચના કરવી, બીજું આત્મશક્તિ સામર્થ્ય ને વીર્ય કહે છે, અને ત્રીજું પુરુષાર્થ રૂપ પરિણામો ના કારણભૂત જીવ ની સ્વીકારી શક્તિ ને વીર્ય કહે છે. આટલું તો આપણું થઈ ગયું છે. હવે આજના ટોપિક ઉપર આવીએ. જો આ ટોપિક બહુ વિસ્તૃત છે, બહુ બ્રોડ ટોપિક છે, અને એની વિશેષ ચર્ચા તો જે સમય સારાથી પરવાગમો છે એમાં ગુરુદેવશ્રીએ ઘણી ડિટેલમાં કરી છે. આપણે પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય કરીએ છીએ તો એ અપેક્ષાએ આપણે અમુક માઇનર ડિટેલમાં લઈને આગળ વધીએ. બરાબર, જો સૌથી પહેલા પારિણામિક ભાવ કોને કહેવાય એ સમજે. એ આમાં પ્રશ્ન નથી, આમાં તો પ્રશ્ન છે ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ કોને કહે છે. ત્રણ લાઇન્સર પ્રશ્ન છે, પણ એનું જે મેઇન આ ત્રણ ભેદ જેના છે એને કહેવાય છે પારિણામિક ભાવ. તો પહેલા એને સમજે. જીવના કેટલા અસાધારણ ભાવો છે? પાંચ અસાધારણ ભાવો છે. અસાધારણ ભાવો એટલે શું? એવા ભાવો જે ફક્ત જીવ દ્રવ્યમાં જ જોવામાં આવે છે અને અન્ય દ્રવ્યમાં જોવામાં નથી આવતા, તો એને જીવ દ્રવ્યના અસાધારણ ભાવ કહેવાય છે. ખ્યાલ આવે? ભાવ શબ્દનો શું મતલબ અહીંયા? ભાવ એટલે, ભાવ એટલે પરિણામો અથવા પર્યાય. ભાવ એટલે પરિણામ અથવા પર્યાય. કયા ભાવની પર્યાય? તો કોઈ અનેક ગુણની પર્યાયોની ચર્ચામાં આવે છે. જેવી રીતના જીવના પાંચ અસાધારણ ભાવ છે. કયા છે? ઔક્ષમિક ભાવ, શાયોક્ષમિક ભાવ, શાયિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર છે? ફરીથી એકવાર, ઔક્ષમિક ભાવ, શાયોક્ષમિક ભાવ, શાયિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક. કર્મના ઉદયમાં થવા વાળા જીવના ભાવ એને કહેવાય ઔદયિક ભાવ. કર્મના ઉપશમમાં થવા વાળા જીવના ભાવ એને કહેવાય ઔક્ષમિક ભાવ. કર્મના ક્ષયમાં થવા વાળા જીવના ભાવ એને કહેવાય ક્ષાયિક ભાવ. કર્મના ક્ષયોક્ષમમાં થવા વાળા જીવના ભાવ એને કહેવાય ક્ષાયોક્ષમિક ભાવ. અને કર્મની અપેક્ષાઓથી નિરપેક્ષ જીવના સ્વતઃ સ્વયંના ભાવ એને કહેવાય પારિણામિક. જો આમાં શું છે કે કર્મની અપેક્ષાઓથી, કર્મના એંગલથી વાત ઉપાડીને જીવના પરિણામો સાથે કોરિલેટ કરવામાં આવે છે તો એને કર્મનો આરોપ આપીને જીવના ભાવોમાં ભેદ પાડવામાં આવ્યા છે. જીવના ભાવ એટલે અગેન જીવની પર્યાય. કેમ કે ઔક્ષમિક ભાવ, સોરી ઔદયિક ભાવ જોઈએ તો કયા કયા ઉદયો ભાવના, કયા કયા ઉદયના છે? કે જીવના શ્રદ્ધા ગુણમાં મિથ્યાત્વનો ઉદય છે, જીવના જ્ઞાન સોરી જીવના બધા અસિદ્ધત્વ આદિ ઔદયિક ભાવો છે. ખ્યાલ આવે? ક્ષાયોક્ષમિક ભાવ જોતા જીવના જ્ઞાનાદિ ગુણોની વાત છે, ઔક્ષમિક ભાવ જોતા શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વાત છે. તો બધા અલગ અલગ ગુણો લીધા છે ને, અને બધા અલગ અલગ ગુણોની વર્તમાન પર્યાય એને સામાન્ય નામ આપ્યું ભાવ. ખ્યાલ આવે છે? અલગ અલગ ગુણોને એક સામાન્ય નામ આપ્યું ભાવ, અને એ ભાવને પછી કર્મની ઉપાધિ સાથે કોરિલેટ કરીને કેટેગરાઇઝ કર્યા. તો જ્યાં કર્મનો ઉદય છે તો એ પર્યાય અથવા એ ભાવને કીધું ઔદય ભાવ. સમજાય છે બચ્ચા લોકો તમને? કેમ કે તમારા માટે નવું છે આ બધા, તો સ્વાધ્યાય લોકો છે. ખ્યાલ આવે? આપણે સૌથી બેઝિક શું જોઈએ કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય. દરેકે દરેક દ્રવ્ય સેના થી બનેલું છે તો દ્રવ્ય ગુણ પર્યાય થી બને, બરાબર છે. દ્રવ્ય શું છે કે વસ્તુ પોતે છે, ગુણો શું છે એની વિશેષતાઓ, અને પર્યાય શું છે એની વર્તમાન અવસ્થા. બસ એવી જ રીતે જીવ દ્રવ્ય ના અનેક ગુણો અને એની વર્તમાન અવસ્થા એને કેટેગરાઇઝ કરવાની એક નવી પદ્ધતિ છે કે જેમાં પાંચ ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? પણ કઈ રીતે કેટેગરાઇઝ કર્યું કે કર્મ ના એંગલ થી કેટેગરાઇઝ કર્યું કે કર્મ નો આમાં ઉદય છે કે ઉપશમ છે કે ક્ષયોપશમ છે, અને ત્યારે જીવની કઈ પર્યાય હોય છે. ખ્યાલ આવે છે? એ રીતે પાંચ ભાવોમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે. એમાંથી આપણો આજનો વિષય છે પારિણામિક ભાવ. બાકી જે ચાર ભાવોની ચર્ચા, આ આખો પાંચ ભાવનો ટોપિક બહુ જ ડિટેલ છે, અને એના માટે જો એક આખી બુકની રચના થયેલી છે ભાવ દીપિકા કરીને. આ ભાવ દીપિકા એક પંડિત દીપચંદજી કાસરીવાલ થઈયા, એમણે આની રચના કરી છે. આમાં એ પાંચે ભાવનું અત્યંત ડિટેલમાં આખું વર્ણન છે. એના પર જ આખી બુક, આપણે તો બધું લઈ શકીએ એવું નથી. પણ એમાંથી આપણે ખાલી પારિણામિક ભાવની ચર્ચા કરીએ. તો જો પારિણામિક ભાવ પહેલા કોને કહેવાય એ સમજી લઈએ. પરિભાષા શું છે? વસ્તુના કર્માદિની અપેક્ષાથી રહિત જે નિજ ભાવ એને પારિણામિક ભાવ કહેવાય છે. ફરીથી, વસ્તુના કર્માદિની અપેક્ષાથી રહિત, કર્મ આદિ એટલે અનેક પ્રકારના કર્મની અપેક્ષાથી રહિત નિજ ભાવ એને પારિણામિક ભાવ કહેવાય છે. ફરીથી થોડું સમજીએ. જો જીવના દ્રવ્ય ગુણ પર્યાય છે, બરાબર, તો જ્યારે જ્યારે સંસારી જીવના કોઈ પણ પ્રકારની પર્યાય થાય છે તો ત્યાં સામે કર્મ ઉભા છે કે નહીં? ઉભા છે ને. તો જ્યાં જીવનું અમુક જ્ઞાન પ્રગટ થાય છે તો ત્યાં કર્મનો ક્ષયોક્ષમ, ત્યાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ જોવામાં આવે છે. આવે છે કે નહીં? જીવના મિથ્યાત્વના પરિણામ થાય છે તો ત્યાં દર્શન મોહનીય કર્મ ઉભો દેખાય છે, એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે કે નહીં? જેવી રીતના આપણે સાત તત્વો પણ ભણીએ તો આશ્રવ તત્વ કોને કહેવાય છે? જીવમાં મોહ રાગ દ્વેષ આદિ પરિણામોનું થવું એને કહેવાય ભાવ આશ્રવ, અને એની સામે દ્રવ્ય કર્મનું આવવું એને કહેવાય દ્રવ્ય આશ્રવ. ખ્યાલ આવે છે? જીવ મોહ રાગ દ્વેષ આદિ પરિણામોમાં અટકવું એને કહેવાય ભાવ બંધ, અને કર્મો જે આવેલા છે એનું આવીને જીવ સાથે એક ક્ષેત્ર રૂપે બંધાવવું એને કહેવાય દ્રવ્ય બંધ. તો જીવના ભાવ અને કર્મની અવસ્થા એમાં એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. આવે છે કે નહીં? આપણે જે જે પરિણામ કરીએ છીએ, જેવી રીતના આજે પૂજા કરવાનો ભાવ થયો તો આપણે હમણાં જ ઉપર જઈને પૂજા કરી, હવે પાઠશાળામાં બેસવાનો ભાવ થયો તો પાઠશાળામાં બેઠા છે, સમજીએ. જીવના જેવા જેવા ભાવ થાય છે સામે એવા એવા કર્મ ઉભા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવના જે ભાવો અને કર્મનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ બેસે છે એને તો ઓલા બીજા ચાર ભાવોમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે કે ત્યાં કર્મનો ઉદય છે કે ઉપશમ છે કે ક્ષયોપશમ છે કે ક્ષય છે. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ, મુનિરાજ પોતાના ધ્યાનમાં લીન થઈને કેવડી પરમાત્મા થઈ ગયા, તો અત્યાર સુધી જ્ઞાનાવરણ કર્મનું શું ચાલતું હતું? એનો ક્ષયોપશમ ચાલતું. હવે ક્ષયોપશમ એમ થોડું કોમ્પ્લિકેટેડ શબ્દ લાગે, એમ સમજો કે એક પ્રકારનો ઉદય ચાલુ છે, જ્ઞાનાવરણ કર્મનો એક પ્રકારનો સ્પેસિફિક ટાઈપનો ઉદય ચાલુ. હવે જ્યાં એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું તો જ્ઞાનાવરણ કર્મનું શું થયું? એનો નાશ થઈ ગયો ને, ટોટલ ક્ષય થઈ ગયો. તો જ્યાં કેવલ જ્ઞાન થયું ત્યાં તો કર્મ છે જ નહીં ને. જ્યાં કેવલ જ્ઞાન થયું ત્યાં તો કર્મ છે જ નહીં ને. તો ત્યાં કર્મની અપેક્ષા કેવી રીતના લગાવવી? અભાવ ની અપેક્ષા કે પહેલા હતા કર્મ અને હવે નથી, એટલે ત્યાં ક્ષાયિક ભાવ લાગુ પડે છે. સમજાય કે પહેલા કર્મ નો ઉદય હતો અને હવે કર્મ નો ઉદય નથી. તો કર્મ નો ઉદય નથી એટલે જીવને કેવલ જ્ઞાન થયું, એટલે ક્ષાયિક ભાવ લાગુ પડે. તો હવે આ કયા પક્ષી નું નામ છે? એમ કહેવાય ને કે આ પારિણામિક ભાવ એક કઈ જાતના ભાવ છે? શું ફરીથી? આત્માનો પોતાનો ભાવ તો બરાબર, બાકીના ભાવો પણ આત્માના પોતાના જ ભાવો છે, પણ એમાં વિશેષતા શું છે? હા, આ શુદ્ધ ભાવ એટલે આમાં કોઈ કર્મની અપેક્ષા લાગુ પડતી નથી. હવે કેવી રીતના એ આપણે સમજીએ? જો સૌથી પહેલો એનો ભેદ છે જીવત્વ. આ જ જીવત્વનું સમયસરથી પરમાગમમાં 47 શક્તિમાં સૌથી પહેલી શક્તિ જીવત્વ શક્તિ. તો જીવત્વ શક્તિ કોને કહેવાય? જો આમાં ક્વેશ્ચન નંબર 174 છે, જેની પાસે બુક હોય, આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવરૂપ ભાવ પ્રાણ નું ધારણ કરવું એવું જેનું લક્ષણ છે તેને જીવત્વ શક્તિ કહે છે. ફરીથી હા, આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવરૂપ, જેવી રીતના આત્માને જીવ કહેવાય છે, જીવ શું કામ કહેવાય છે? કેમ કે આ જીવે છે. આપણે એમ કહીએ ને કે જીવ શું છે? જીવે છે. જેવી રીતના કોઈ મનુષ્ય હોય એની અંદર આત્મા હોય તો એને શું કહેવાય? એને સજીવ કહેવાય, કે ભાઈ જીવે છે હજી. અને મરણ વખતે શું થાય? આત્મા ત્યાંથી વયો જાય, આત્મા વયો જાય છે ને, એમાં કોઈ ડિસ્ટ્રોય તો કઈ થતું જ નથી. ખાલી શરીર ને આત્મા પહેલા સાથે હતા, હવે એ શું થયું? જુદા જુદા થઈ ગયા. આત્મા એની જગ્યાએ ગયો, શરીર અહીંયા પડ્યું રહ્યું. તો હવે શરીર ને શું કહેવાય? નિર્જીવ છે. અજીવ તો પહેલા હતો, શરીર તો પહેલા અજીવ જ હતું, પણ હવે શું કહેવાય છે? નિર્જીવ છે, કે આમાંથી જીવ હવે નીકળી ગયો. તો આત્માને જીવ શું કામ કહેવાય છે? કેમ કે જીવે છે. તો તેનાથી જીવે છે, કે જીવત્વ શક્તિથી જીવ જીવે છે. એવી રીતના ફરીથી એમ સમજો કે આપણે કોઈ દીવો જલાવીએ ને, કોઈ દીવો પ્રગટ બાળીએ તો એ દીવો બળે છે. તેનાથી બળે છે કે એની અંદર જે પણ ફ્યુલ છે, તેલ છે, ઘી છે, વોટર જે હોય, એનાથી એ દીવો બળે છે. એવી જ રીતે આ આત્મા જીવે છે તો ફ્યુલ શું છે અંદર? જીવવા માટે કે એની જીવત્વ શક્તિ છે, એનાથી એ જીવે છે. આ સમજાય છે? જો ક્યારે આપણે કુદરત ને જીવે છે એમ નહીં કે ભલે રોબોટ બનાવી દે એકદમ સરસ, એ પણ આપણી જેમ જ બધું મોશન કરે છે, હાથ પગ હલાવે છે, ઘરનું કામે કરી આપે છે. હવે તો બધા ફેન્સી રોબોટ આવી ગયા ને, કે અહીંયા નું ખબર નથી, યુએસમાં એવું હોય કે તમે રોબોટ લઈ આવો ખરે, આપણે અહીંયા ભાગ આવે ત્યાં રોબોટ આવે અને આપણી સાથે જ રે. એમાં એ પ્રોગ્રામ ફિટ કરી દીધા હોય કે એને આ ટાઈમથી આ ટાઈમ સુધી આખા દિવસ ઘરનું ઝાડુ કાઢી લેવાનું, એટલે રોબોટમાં જ વેક્યુમ ક્લીનર પણ હોય અંદર ફિટ કરેલું. તો પ્રોગ્રામ કરી દીધો હોય કે ઘરમાં જેવી રીતના આ હોલ છે, તો હોલમાં તારે પહેલા અહીંથી આ ડાયરેક્શનમાં જવાનું, આટલા સ્ક્વેર ફૂટ આગળ જવાનું, એટલે આટલા ફૂટ આગળ જવાનું, પછી ત્યાંથી રાઈટ પર 90 ડિગ્રી મારવાનો, પછી એમાં આટલા ફૂટ આગળ જવાનું, આ બધું પ્રોગ્રામ કરેલું હોય અંદર. પછી સમજો ઓલા ખૂણામાં ટીવી છે, તો એ જગ્યા તો રોકાયેલી છે ને, તો ત્યાં તો ઝાડુ નીકળશે નહીં. તો એને કીધું હોય કે ભાઈ તું આમ જજે 10 ફૂટ, પછી આમ જજે 8 ફૂટ, પછી આમ આવજે 3 ફૂટ, પછી પાછું જજે 2 ફૂટ, વળી પાછું આમ નીચે આવે, ખ્યાલ આવે? આ બધું પ્રોગ્રામ અંદર ફિટ કરી દીધું. તો રોબોટ આટલું બધું કરે છે છતાં એને જીવ તો કહેવાય છે, કેમ નથી કહેવાતો? કેમ કે એમાં જીવવાની શક્તિ નથી. એનામાં તો એ બેટરી છે, એ બેટરીમાં જ્યાં સુધી પાવર છે ત્યાં સુધી એનું કાર્ય કરે છે. પણ એ બેટરી પણ શું છે? એ પૂજલનું જ પરિણામ છે ને. છેવટે તો કેમિકલ રિએક્શન થાય છે ને અંદર, જેનાથી એક પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય છે, એ એનર્જીથી રોબોટ ચાલે. પણ અહીંયા શું છે? આ જીવત્વ શક્તિમાં શું છે? એક અખૂટ એનર્જી છે, ક્યારે ખૂટેલી એવી. જેને બધું આ બધા માર્વેલ મૂવીઝ કોઈ જોયા છે તો એમાં બધું ટેસરેક્ટ આવે છે, ખ્યાલ હોય તો. જેને મૂવી જોયા છે એને ખ્યાલ હોય. એ ટેસરેક્ટ શું છે? કે અખૂટ એનર્જી સોર્સ છે. એમાં એવા જાતના ન્યુક્લિયર રિએક્શન અંદર થાય છે કે એમાંથી નિરંતર ઉર્જા નીકળ્યા જ કરે, ક્યારે ખૂટે જ નહીં. એવી રીતના જીવ કેવો છે? કે અખૂટ ચેતના શક્તિ વાળો એવો એક પદાર્થ છે કે જેમાંથી હંમેશા જાણવું દેખવું થયા જ કરે છે. અને એવી શક્તિથી એ જીવ જીવે છે, ખ્યાલ આવે છે. જો આ જીવત્વ શક્તિને અલગ અલગ, અહીંયા ઘણી ભાવ દીપિકામાં 9-10 અલગ અલગ પોઈન્ટ થી એને સમજાવવામાં આવી છે. આપણે ખાલી પોઈન્ટ નું નામ લઈને આગળ વધીએ છીએ. એ જીવત્વ શક્તિ કેવી છે? કે ચેતના માત્ર ભાવરૂપ છે. ચેતના માત્ર ભાવરૂપ. આપણે ચેતના જોઈએ તો ખ્યાલ છે પહેલા આગળના ક્લાસમાં? કોઈને ખ્યાલ છે? કોઈને યાદ છે? જયારે આપણે જ્ઞાન ને દર્શન ગુણ જોતા હતા ત્યારે ચેતના શબ્દ સાંભળ્યો તો યાદ છે? યાદ છે? ચેતના કોને કહેવાય? ચેતના કોને કહેવાય? કે જીવના જ્ઞાન દર્શન રૂપ શક્તિને ચેતના કહેવાય છે, ખ્યાલ આવે છે. જીવના જ્ઞાન ને દર્શન એ બે ગુણોના કમ્બાઇન્ડ રૂપને ચેતના કહેવાય છે. તો જીવત્વ શક્તિ કેવી છે? કે ચેતના માત્ર ભાવ પ્રાણરૂપ છે. જો ફરીથી બીજા એંગલથી સમજો, આપણે આપણો દ્રવ્ય ગુણ પર્યાય ને ફરીથી લઈ આવીએ. જો જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, બરાબર. હવે દ્રવ્યને ગુણ કેવા છે? ત્રિકાળી છે ને, એવા ને એવા રહેવા વાળા, હંમેશા અનચેન્જેબલ, બરાબર છે કે નહીં? અને પર્યાય કેવી છે? દરેક સમયે ચેન્જ થતી, ક્ષણિક પર્યાય છે, દરેક સમયે ચેન્જ થાય. હવે પર્યાયમાં વર્તમાન સરકમસ્ટન્સીસ અનુસાર એમાં પરિણામ જોવામાં આવે છે, બરાબર છે કે? તો પર્યાયમાં જ્ઞાનનું પરિણામ ઓછું છે કે વધારે છે, ઇટ ડિપેન્ડ ઓન કે ત્યારે જ્ઞાનની શું સિચ્યુએશન છે ઈ સમય, બરાબર છે કે નહીં? કે અહીંયા જ્ઞાનાવરણ નો ઉદય છે તો જ્ઞાન અહીંયા ઓછું પ્રગટતા છે, અને જ્ઞાનાવરણ નો ક્ષય થઈ ગયો તો જ્ઞાનની પ્રગટતા કેવી છે? પૂરેપૂરી. તો પર્યાય જે છે એમાં તો કર્મની અપેક્ષા લાગે છે, બરાબર છે. પણ હવે કોઈ જે જીવ દ્રવ્ય અને ગુણ, એટલે ગુણો ને ખાસ લઈએ, એ ગુણોમાં કર્મની કઈ અવસ્થાને ડિપેન્ડન્ટ છે? ગુણો કરી જેવી રીતના જ્ઞાનની અવસ્થા છે એ તો જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી ઉપર નીચે થાય છે. પણ જ્ઞાન ગુણમાં શું ફેર પડે છે? કઈ ફેર પડે છે? એવી જ રીતે દર્શન ગુણમાં શું ફેર પડે છે? દર્શના જે દર્શન ગુણની પ્રગટતા એટલે પર્યાય, એમાં તો હવે અત્યારનો સામાન્ય પ્રતિભાસ મંદિરમાં બેઠા તો મંદિરનો થાય છે, ઘરે જઈએ તો ઘરનો થાય છે, થાય છે કે નહીં? ફેરફાર થાય છે કે નહીં? પણ દર્શન ગુણમાં શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. એવી જ રીતે આનંદ ગુણ છે, વીર્ય આદિ ગુણો છે, જીવના જેટલા બધા ગુણો છે એ બધા ગુણો તો સ્વાભાવિક ગુણો છે કે નહીં? જેવો જીવનો સ્વભાવ એવું જ એક ગુણનું અનાદિ અનંત રહેવું બને છે કે નહીં? ખ્યાલ આવે છે કે? જેવી રીતના પૂજલમાં સ્પર્શ દંડ વર્ણ ગુણો છે, હવે વર્તમાનમાં એનો સ્પર્શ કેવો છે તો ઇટ ડિપેન્ડ કે કઈ જાતનો સ્કંદ છે એના ઉપર. પણ જે સ્પર્શ ગુણ છે એ સ્પર્શ ગુણ તો અનાદિથી પૂજલમાં છે કે નહીં? ઠીક છે. તો જેવો પદાર્થ નો સ્વભાવ એવા જે ગુણો નું પરિણમન, પરિણમન એટલે ગુણો ની હયાતી અનાદિ અનંત રહે છે કે નહીં? તો ખરી રીતે તો દરેકે દરેક ગુણો પરિણામી છે, પણ અત્યારના વર્ણન કરવામાં ચેતના એટલે કે જીવત્વ એટલે જ્ઞાન દર્શન ની મુખ્યતાથી વર્ણન થાય છે. ખ્યાલ આવે છે? અને જે સ્વાધ્યાયી છે એને તો ખ્યાલ આવે છે, જે પહેલી વાર સાંભળે છે કદાચ થોડુંક નવું લાગતું હોય. વાંધો નહીં, સાંભળો તો ખરા, કેમ કે આ ટોપિક તો છે મોટા શાસ્ત્રો નો, પણ એનું એક ટ્રેલર તો આપણને મળી જાય છે ને. પછી આખી મૂવી આગળ જઈને વાંચ, સાંભળજો તમે, હજી જોજો, વાંચજો, જેમ કરો એમ ખ્યાલ આવે. ઓકે, જો તો પારિણામિક ભાવના પ્રાણ ભેદ, પહેલો ભેદ છે જીવત્વ, એના ઉપર અત્યારે આપણે ફોકસ કરીએ. જીવત્વ ના બે ભેદ, એક છે શુદ્ધ જીવત્વ અને એક છે અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ ને બીજું નામ છે પરમ પારિણામિક ભાવ. શુદ્ધ જીવત્વ નું બીજું નામ શું છે? પરમ પારિણામિક ભાવ. કેટલા લોકોએ પરમ પારિણામિક ભાવ એ શબ્દ નથી સાંભળ્યો, એવું કોઈ નથી જેને નથી સાંભળ્યો. ઓકે, એક તો ઓનેસ્ટ છે, ચલો બે ત્રણ. પરમ પારિણામિક ભાવ સાંભળ્યો, શબ્દ સાંભળ્યો તેવા તો ઘણા બધા હાથ ઉઠ્યા થશે મને ખબર છે, પણ નથી સાંભળ્યો એવા કેટલા કે જેને આ શબ્દ ક્યારે સાંભળ્યો જ નથી. ચાલો, ગુડ ગુડ, એટલીસ્ટ 10-15 લોકો છે. શ્રી પૂજ્ય ગુરુદેવજી ના પ્રવચન માં જ્યાં આત્માની મહિમા કહે, જ્યાં આત્માની મહિમા કરતા હોય ત્યાં અનેક પ્રકારના વિશેષણો વાપરતા હોય આત્મા માટે. ધ્રુવ, ત્રિકાળી, ભગવાન આત્મા, દ્રષ્ટિનો વિષય, ધ્યાનનું ધ્યેય, આવા સાંભળ્યા છે કે નહીં? એમાંનું એક વિશેષણ છે પરમ પારિણામિક ભાવ. ઘણા લોકોએ ઘણી વાર સાંભળ્યું હોય, સાંભળ્યો છે કે નહીં શબ્દ? જો જ્યાં જ્યાં જીવની વાત કરવામાં આવે ને, તો એનું આખું ટોટલ સ્વરૂપ કેવું છે? કે એનું ટોટલ સ્વરૂપ દ્રવ્યમય પર્યાય આત્મા છે, બરાબર. પણ એમાંથી ક્રક્સ જે મેઇન વસ્તુ જે કઈ, જેવી રીતના પર્યાય જે છે એ પર્યાયમાં તો પરિણામ જોવામાં આવે છે કે ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક આપણને અહીંયાનું જ્ઞાન ચાલે છે, ક્યારેક રસ્તા પર હોય તો રસ્તાની ગાડીઓ જોઈએ છે, ક્યારેક ઘરે હોઈએ તો ઘરની બધી વસ્તુ, ટીવી જોતા હોય, કંઈક કરતા હોય, એ બધું જાણીએ છીએ. પણ જે એ જે જાણવાનું જે પરિણામન થાય છે એ કઈ જીવનું મેઇન ક્રક્સ નથી ને, કેમ કે એ તો એક સમય માટે જાણવાનું થાય છે અને વી મૂવ ઓન, રાઈટ. જો હવે એમ સમજે ફરી અહીંયાથી રસ્તામાં આપણે ઘરે ચાલતા જઈએ છીએ અને રસ્તામાં એક રિક્ષા દેખાય તો એ રિક્ષાને મેં જાણી, સમજો પહેલી વાર કઈક નવીનતા છે, રિક્ષા બ્લેક યલો નથી, એ રિક્ષા રેડ કલરની છે, ઇમેજિન કરો. તો કઈ નવીનતા હતી તો યાદ રહી ગયું ને આપણને, યાદ રહી ગયું. તો કોઈ આપણને પૂછે કે ભાઈ આ આત્મા કેવો છે, અથવા આ આત્મા કોણ છે, તો ક્યારે આપણે એમ કહીએ કે રેડ રિક્ષાને જાણવા વાળો આ આત્મા છે? આપણે શું કહીએ કે જાણનાર દેખનાર જે છે એ આત્મા છે, એમ કહીએ ને આપણે? જનરલાઇઝ વર્ણન કરીએ કે નહીં, કે ખાલી હજી સ્પેસિફિક પર્યાયનું વર્ણન કરીએ? જનરલાઇઝ વર્ણન કરીએ કે કોઈ એમ પૂછે ડિસ્ક્રાઇબ યોરસેલ્ફ, તો શું કહીએ? ધાર્મિક એંગલથી હમણાં આ શરીરની વર્ણનની વાત નહીં, તો શું કહેવાય? કે હું જાણનાર દેખનાર આ હું આત્મા. ત્યારે એમ કહેવાય કે ભાઈ પાઠશાળામાં બેસવા વાળો અને આ પ્રશ્નોત્તર માળાને જાણવા વાળો હું આત્મા, એવું કોઈ ન કહે ને? કેમ કે આ તો આપણું એક મોમેન્ટરી એક સ્વરૂપ છે, બાકી આપણું વિસ્તૃત સ્વરૂપ જે મેઇન ક્રક્સ શું છે કે જાણવા દેખવાની શક્તિ જેનામાં છે એવો હું આત્મા, ખ્યાલ આવે છે? એવી જ રીતે આ પાંચ ભાવ જે આપણે લઈએ છીએ ને, એ પાંચેય ભાવમાં મેઇન ક્રક્સ શું? કેમ કે જે અદૈહિક ભાવ કીધા તો ત્યાં તો કર્મનો ઉદય છે અને જીવમાં એ ટેમ્પરરી એવા ભાવો થયા એટલે એને અદૈહિક ભાવ કીધા, ખ્યાલ આવે છે કે નહીં બધાને? થોડું ઘણું સમજાય છે. જ્યાં કર્મ નો ક્ષય થયો તો એ મુમેન્ટ પર જીવ ના જેવા ભાવ થયા એને ક્ષાયિક ભાવ કીધા. ખ્યાલ આવે છે કે એ બધા તો શું છે કે જીવની પર્યાય ને વર્ણન કરે છે. એ ચારે ભાવ જીવની પર્યાય ને વર્ણન કરે. અને અહિયાં પણ તમે આવીને જુઓ તો આપણે જે ભવ્યત્વ ને અભવ્યત્વ જોશું અને જે અશુદ્ધ પારિણામિક ભાવ એટલે કે જીવના પ્રાણ ભાવ પ્રાણ આ બધું પણ પર્યાય નું વર્ણન છે. તો દ્રવ્ય નું વર્ણન ક્યાં છે? ખાલી એક અશુદ્ધ જીવત્વ જે છે ને પરમ પારિણામિક ભાવ એમાં દ્રવ્ય નું મુખ્ય જે જીવ દ્રવ્ય છે એનું વર્ણન ત્યાં. આ ખ્યાલ આવે છે? ફરી થોડુંક અલગ રીતે સમજો. બેઝિક લેંગ્વેજ જીવ કેવો છે કે દ્રવ્ય ગુણ પર્યાય આત્મા બરાબર. એમાં દ્રવ્ય ને ગુણ કેવા છે તો ત્રિકાળી છે. પર્યાય કેવી છે? ક્ષણિક છે. તો એ જે ત્રિકાળી વસ્તુ જે છે જે જીવ હંમેશા એવો ને એવો રહે છે એ જીવને શુદ્ધ પારિણામિક શુદ્ધ જીવત્વ અથવા પરમ પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો હવે બાકીની વસ્તુ શું છે પણ જોઈ લઈએ. જો હવે આ ટોપિક આમ જોવા જઈએ તો એક શુદ્ધ જીવત્વ પર જ ગુરુદેવજીના 5-6 પ્રવચનો હશે. તમે જીવત્વ શક્તિના પ્રવચન સાંભળો 47 શક્તિમાંથી તો પહેલી શક્તિ પર જ એમના 5-6 પ્રવચન હશે. અને એ પહેલી શક્તિમાં એ ખાલી શુદ્ધ જીવત્વની જ વાત કરતા હોય. ખ્યાલ આવે છે? આ જે ભાવ પ્રાણ ની વાત છે ને એ તો ખાલી એકાદ મુમેન્ટ એકાદ 2-5 સેકન્ડમાં કહીને પછી આગળ વધી જાય. અને મુખ્ય એમનું વજન ક્યાં હોય કે પરમ પારિણામિક ભાવ ઉપર. પણ એટલું ડિટેલમાં આપણે આ ટોપિકમાં જતા નથી. તમારે વિશેષ જાણવું હોય તમે ત્યાંથી જાણજો. ખ્યાલ આવે છે કે આપણે તો અહીંયા બધા ટોપિક ની ખાલી ઇન્ટ્રોડક્શન આપીને આગળ વધીએ છીએ. સેકન્ડ શું છે? અશુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વ કહો કે જીવના ભાવ પ્રાણ કહો બે એક જ છે. જો એ પ્રશ્ન હજી આપણા આગળ આવશે તો હું તમને ગ્લિમ્પ્સ આપી દઉં. એ ટોપિક કદાચ આપણો નેક્સ્ટ ટાઈમ ચાલશે. જેવી રીતના કે અત્યારના વર્તમાનમાં આપણે મનુષ્ય પર્યાયમાં છે. હા, આત્મા મનુષ્ય પર્યાયમાં છે કે નહીં? તો મનુષ્ય પર્યાયમાં જીવે છે એમ કહેવાય ને. તો સેનાથી જીવે છે? કે પ્રાણથી જીવે છે. જીવમાં પ્રાણ છે. આપણે કહીએ ને કે ભાઈ પ્રાણ છે ને પ્રાણ પૂરા થઈ જાય અથવા પ્રાણ જતા રહ્યા. મારા પ્રાણ કોઈ હરી લીધા આવું આપણે શબ્દ વાપરીએ છીએ કે નહીં? તો પ્રાણ નો મતલબ શું? આ પ્રાણ નો મતલબ શું? કે જીવ અને આ પુદ્ગલોનું એક સાથે રહેવાની યોગ્યતા એને કહેવાય પ્રાણ. બરાબર છે? એ પ્રાણ બે પ્રકારના છે. જો અહીંયા એક ક્વેશ્ચન છે, પ્રાણ ના કેટલા ભેદ છે? તો પ્રાણ ના બે પ્રકાર છે. એક છે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ એનું ડિટેલ્સ આપણે પછી જોશું, હમણાં મારે એમાં જવું નથી. દ્રવ્ય પ્રાણના 10 ભેદ છે, જેને આપણે કહીએ ને કે 10 પ્રાણ થી જીવ જીવે છે. કદાચ સાંભળ્યું હોય તો 5 ઇન્દ્રિય, 3 મન વચન કાય, આયુ અને શ્વાસોશ્વાસ એને દ્રવ્ય પ્રાણ કહેવાય. આ 10 પ્રાણ પુદ્ગલમય છે. દ્રવ્ય પ્રાણ એ પુદ્ગલ. જેવી રીતે આ 8 ઇન્દ્રિય જે 5 ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય છે ને, તો આ 8 એને ચક્ષુ પ્રાણ કહેવાય. આ કર્ણ પ્રાણ કહેવાય. આ પણ આ તો પુદ્ગલમય છે ને. એની પાછળ રહેવા વાળું જીવનું જ્ઞાન એને ભાવ પ્રાણ કહેવાય. ખ્યાલમાં આવે છે? જેવી રીતના આ ચક્ષુ જે છે દ્રવ્ય ઇન્દ્રિય છે, પણ એની પાછળ રહેવા વાળું જીવનું ચક્ષુ ઇન્દ્રિય જ્ઞાન એને ભાવ ઇન્દ્રિય કહેવાય. તો જે આ અશુદ્ધ જીવત્વ શું છે? તો ભાવ ઇન્દ્રિય અને ભાવ બલ પ્રાણ એનાથી બનેલું જીવની વર્તમાન પર્યાયગત યોગ્યતા એને અશુદ્ધ જીવત્વ કહેવાય છે. જેવી રીતે અત્યારના વર્તમાનમાં પંચેન્દ્રિય જીવ છે કે નહીં? મનુષ્ય છે કે નહીં? તો એને ઈ જાતનું 5 ઇન્દ્રિય રૂપ ભાવ ઇન્દ્રિય જ્ઞાન છે. જયારે નેક્સ્ટ પર્યાયમાં સમજો 3 ઇન્દ્રિય થશે, એ જાતનો ત્રણ ઇન્દ્રિય રૂપ ભાવ પ્રાણ હતો. ખ્યાલ આવે છે? એટલે જીવની દરેક સમયની પર્યાયગત યોગ્યતા એને કહેવાય અશુદ્ધ જીવત્વ. જીવ કોઈ પણ પર્યાયમાં જીવે છે, એમ કે મનુષ્ય પર્યાયમાં જીવે છે, તો એક તો એની ત્રિકાળી શક્તિ છે કે અનાદિ અનંત જીવમાં ચેતના શક્તિને કારણે જાણવું દેખવું ચાલ્યા જ કરે. એવું હોવા છતાં વર્તમાન પર્યાયમાં અશુદ્ધ જીવત્વને કારણે એમાં આ શક્તિઓ રહેલી છે. આ સમજાય ઓવરઓલ ટોપિક? ખ્યાલ આવે છે? તો મનુષ્ય ગતિમાં જીવ જીવે છે તો કેવી રીતના જીવે છે? એક તો ત્રિકાળી શક્તિને કારણે જીવે છે અને વર્તમાન એની પર્યાયગત યોગ્યતામાં આટલી શક્તિઓ રહેલી છે. આ ખ્યાલ આવે છે બધાને? હવે આગળ વધીએ. જો હવે આના બે પ્રકાર છે. હા, મેં આ અમુક પોઈન્ટ ને લીધા હતા પણ એ વચમાં છૂટી ગયા, મારા ચેન ઓફ થોટ આગળ વધી ગયા. તો જીવત્વ શક્તિ એમાં શું રહેલું છે કે ચેતના ભાવ રહેલા છે. આ જે મૂળ જીવત્વ શક્તિ છે ને એને આપણે આગળ પહેલા વાત કરી કે આમ તો દરેક ગુણને કારણે જીવત્વ શક્તિ છે, પણ એમાં મુખ્ય ચેતનાની વાત થાય છે. તો એમાં ચેતનારૂપ ભાવ પ્રાણ રહેલા છે, ચેતનારૂપ સ્વભાવ રહેલો છે. એ ચેતના કેવું છે કે અન્વયી છે, હંમેશા જીવ સાથે અનાદિ અનંત કાળ સુધી રહે છે. પછી કેવી છે ચેતના? કે સ્વપર પ્રકાશક છે. તો આપણે જોઈ લીધું પહેલા કે સ્વને પણ જાણે છે, પર પદાર્થને પણ જાણે. પછી કેવી છે? શાશ્વત છે, અનાદિ અનંત છે. એ જાણવાની શક્તિ ક્યારેક ખૂટતી નથી, જેવી તમારી એનર્જીનું એક્ઝામ્પલ લીધું કેવી છે. આગળ પછી કેવું છે કે એ જીવનો અસાધારણ ગુણ છે. આવી ચેતના શક્તિ બીજા કોઈ પદાર્થમાં જોવામાં આવતી નથી, ખાલી જીવ પદાર્થમાં જોવામાં આવે છે. પછી ચેતના શક્તિ કેવી છે કે એ જીવનો પ્રાણ છે. જે ભાવ પ્રાણ આપણે જોશું ને, ભાવેન્દ્રિય, એ પણ એકચ્યુઅલી જ્ઞાનનું જ પરિણામ છે, એટલે જીવનો પ્રાણ છે. અને કેવું છે કે સર્વ અવસ્થાઓમાં વ્યાપક છે. સર્વ અવસ્થાઓમાં વ્યાપક છે. જીવને જાણવું હોય અથવા જીવને પકડવો હોય તો કેવી રીતના પકડાય છે? તો એના જ્ઞાનથી, એની ચેતના શક્તિથી પકડાય છે. આપણે જો તમને કોઈને યાદ હોય તો નીચે ઉપયોગની પણ વાત થઈ છે. ઉપયોગ એટલે શું? કે જીવનો વર્તમાન જે જાણવા દેખવાનો વ્યાપાર દરેક સમયે ચાલુ છે એને ઉપયોગ કહેવાય છે. એ ઉપયોગથી જીવ પકડાય છે. પકડાય છે એટલે કે આઈડેન્ટિફાય થઈ શકે છે કે જો આ જાણનાર પદાર્થ એ હું છું. ખ્યાલ આવે છે? તો એ ચેતના શક્તિથી, એ ચેતના શક્તિ સર્વ અવસ્થાઓમાં વ્યાપક હોવાથી એનાથી જીવ આઈડેન્ટિફાય થઈ શકે. એ કેના જેવી છે કે જેવી રીતના એક શાસ્ત્રમાં એક્ઝામ્પલ આવે છે. આપણે સ્ફટિકની પ્રતિમા હોય ને, સ્ફટિકની પ્રતિમા જોઈ છે કોઈએ? એક ટ્રાન્સપેરેન્ટ પ્રતિમા હોય એકદમ, તો અહીંયા તો ખ્યાલ નહીં, પણ મૂળ વીજળીમાં છે ને એ લોકો અંદર લાઇટિંગ કરે નીચેથી. આપણે બીજી જગ્યાએ જનરલી લાઇટિંગ ન થતી, ખાલી પ્રતિમા મૂકી હોય. મૂળ વીજળીમાં એ લોકો પાછળથી ને નીચેથી લાઇટિંગ કરી છે. તો જે પ્રકારની લાઇટ કરે એ પ્રકારનો કલર એ પ્રતિમામાં દેખાય. દેખાય છે ને? કે નીચેથી લાલ લાઇટ કરે તો આખી પ્રતિમા રેડ કલરની દેખાય, બ્લુ લાઇટ કરે તો આખી બ્લુ કલરની દેખાય. તો પ્રતિમા એ જે કલર દેખાય છે એકચ્યુઅલી પ્રતિમામાં છે? પ્રતિમાનો એકચ્યુઅલ કેવો સ્વભાવ છે કે સ્ફટિક ટ્રાન્સપેરન્ટ છે, શુદ્ધ છે, અને એમાં જે કલર નાખે છે એવા કલરરૂપ પરિણામ જ દેખાય. બસ એવી જ રીતના જીવનો શુદ્ધ પારિણામિક ભાવ એ કેવો છે કે પ્યોર જાણવા દેખવાનો સ્વભાવ. પણ હવે એમાં શું જાણે દેખે છે એના પ્રમાણે એમાં કલર પડે છે. આ સમજાય છે ને? જેવી રીતના એક મિરર હોય, એ મિરરની સામે તમે જે વસ્તુ મૂકો એનું અંદર રિફ્લેક્શન પડે છે. તો એ જે રિફ્લેક્શન અંદર પડ્યું એ એકચ્યુઅલી મિરરનો સ્વભાવ છે કે ના, એ તો ટેમ્પરરી છે? મિરરનો સ્વભાવ કેવો છે કે પ્યોર રિફ્લેક્ટિવ સરફેસ એ મિરરનો સ્વભાવ છે. હવે આગળ જે વસ્તુ મુકાય એનો અંદર પ્રતિબિંબ પડે છે. પણ એવી રીતના જીવ એનું કાર્ય છે જાણવું દેખું. તો પ્યોર જાણવા દેખવાનું શક્તિ, ખ્યાલ આવે છે? પ્યોર જાણવા દેખવાનું શક્તિ એને કહેવાય પરમ પારિણામિક ભાવ. એ જીવનો નેચરલ સ્વભાવ છે. ક્વેશ્ચન 174 આપણે લીધો ને, જીવત્વ જો એ આપણે લીધું ને, આત્મ સ્વભાવને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવરૂપ. આ જીવમાં જે ચૈતન્ય માત્ર એટલે ચેતના ગુણ જે છે એનાથી જે જીવે છે એવું જીવનાર પદાર્થને આત્મા કહેવાય છે, અથવા એવા જીવનાર પદાર્થને જીવ કહેવાય છે. અથવા ઓપોઝિટ સાઈડથી લઈએ તો એવો પદાર્થ, એવો જીવ પદાર્થ કે જેમાં ચૈતન્ય માત્ર ભાવ પ્રાણ રહેલા છે એવું લક્ષણ એને કહેવાય જીવત્વ ગુણ અથવા જીવત્વ શક્તિ. જેવી રીતના સુગર એ પદાર્થ અને સ્વીટનેસ એનો ગુણ, એવી જ રીતે આત્મા અથવા જીવ એ પદાર્થ અને ચૈતન્ય અથવા જીવત્વ શું છે એનો ગુણ. પણ જેવી રીતના કેરેક્ટરિસ્ટિક ગુણ કોને કહેવાય? કે એવો ગુણ એ જ પદાર્થમાં હોય બીજા કોઈમાં ન હોય, ખ્યાલ આવે છે? જેવી રીતના મેગ્નેટિઝમ, તો મેગ્નેટિઝમ કહેતા કયો પદાર્થ ખ્યાલમાં આવે છે? કે મેગ્નેટ, એ જે પર્ટિક્યુલર આયનનું જે પર્ટિક્યુલર ફોર્મ હોય એને. તો પદાર્થ છે મેગ્નેટ, મેગ્નેટ અને એનું પ્રોપર્ટી શું છે? મેગ્નેટિઝમ. એવી જ રીતના પદાર્થ છે જીવ અને એની પ્રોપર્ટી છે જીવત્વ અથવા ચેતના, ખ્યાલ આવે છે? આપણે જે શુદ્ધ પારિણામિક ની વાત ચાલતી હતી અમારે પોઈન્ટ સ્ટ્રેસ કરવો છે કે આ વસ્તુ ભણવાનો ફાયદો શું, કે આપણી જે જીવની જે માન્યતા છે ને, આપણી વર્તમાન માન્યતા, ઓલું જે એક્ઝામ્પલ લીધું ને કે રેડ રિક્ષાને જાણવા વાળો જીવ એ હું, અત્યારના આપણી માન્યતા એવી ચાલુ છે. કેમ કે આ મનુષ્ય પર્યાય વાળો આત્મા ઈ હું એવું આપણે માનીએ. આ સમજાય છે? ઓલું આપણને થોડું ઓકવર્ડ લાગે ને કે ભાઈ હું ખાલી થોડી આખો વખત રેડ રિક્ષાને જોયા કરવાનું છું. પણ અહીંયા રિયાલિટીમાં થાય છે એવું જ કે આપણે આખો વખત આ મનુષ્ય પર્યાય તરફ જ આપણી નજર રાખ્યા કરીએ, ખ્યાલ આવે છે? ત્યાંથી નજર હટાવીને આજે શુદ્ધ જીવત્વ પરમ પારિણામિક ભાવ છે એના પર નજર કરવી એ જ આખા ધર્મનો સાર છે. પોતાની જાતને શુદ્ધ જાણવા દેખવા વાળો પદાર્થ એવું માનવું, જે આપણી નજર બહાર જે વસ્તુ જોઈએ છે એના પર વહી જાય. જેવી રીતના મિરર છે તો મિરરના રિફ્લેક્શનમાં આપણી નજર વહી જાય. હવે રિફ્લેક્શનને જાણતા જાણતા એ મિરરનો સ્વભાવ જ રિફ્લેક્ટિવ છે એવું આપણું નજર જતી નથી. હવે જે એના સ્વભાવ પર નજર જાય પછી ગમે તે રિફ્લેક્શન પડવા દો ને, ડઝન્ટ મેટર, આપણી દ્રષ્ટિ બહુ બ્રોડ થઈ જાય ને કે હા આ તો એનો નેચર છે એટલે અલગ અલગ પડે છે. જેવી રીતના ઓલા ગુરુદેવજીના પ્રવચનોમાં ઓલું પડદાનું એક્ઝામ્પલ આવે, પેલા ઓલું મૂવી ચલાવતા ને કઈક પડદો હોય અને અહીંયાથી ઓલું રીલ ને મેન્યુઅલી ફરાવે પ્રોજેક્ટર, હવે ઓલું પ્રોજેક્ટર થઈ ગયું, તો શું થાય કે એમાં જે અલગ અલગ દ્રશ્ય હોય એ પડદા ઉપર પડે, તો જે ત્યાં ઓડિયન્સ બેઠું છે એ ઓડિયન્સ અલગ અલગ પિક્ચરોને જુએ છે. તો એ પિક્ચરમાં સપોઝ આગ લાગી જાય તો ઓડિયન્સને લાગે ઓ આગ લાગી ગઈ, આગ લાગી ગઈ. અથવા કોઈ કેરેક્ટર રડતું હોય અંદર તો અહીંયા ઓડિયન્સ પણ રડવા લાગે, ખ્યાલ આવે છે? અને જે રીલ ચલાવતો એના માટે શું છે કે એને તો બ્રોડર વિઝન છે ને કે ભાઈ હા આ બધા સીન જે હમણાં વયા જશે ને મારો પડદો તો એવો એમ છે, આગ લાગવાથી કઈ પડદો બળી જતો નથી, ખ્યાલ આવે છે? તો જેનું એવું બ્રોડર વિઝન હોય એને કોઈ આકુરતા થતી નથી. આપણે કેવા છે કે ઓડિયન્સમાં બેઠા જીવો જેવા છે કે આ મનુષ્ય ગતિમાં જે પિક્ચર ચાલે છે ને આપણે પિક્ચર તરફ જ જોઈએ છે, કેવો મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન, મારા વાઈફ, મારા કિડ, ખ્યાલ આવે છે કે નહીં? આ મારી ઓક્યુપેશન, આ મારું ઘર, આ આદિ મારું 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 કરીને આપણે એને પકડીને બેઠા. હવે જેનું વિઝન બ્રોડ થઈ જાય છે એ શું કરે છે? ભાઈ પોતે આ તો હું તો ખાલી જાણનાર દેખનાર છું, આ વર્તમાન ભાવમાં મને આ લોકો જણાય છે, આ ભાવ પછી હશે કોઈ બીજો ભાવ ચાલુ થશે તો મને બીજા જીવો જણાશે. ખ્યાલ આવે? જ્યાં જીવનું આવું બ્રોડર વિઝન થઈ જાય તો એ જે પોતાનું અટેચમેન્ટ જેટલું ઇન્વોલ્વમેન્ટ થઈ જતું હતું એ થતું નથી. તો જે ઓલો ઓડિયન્સમાં બેઠા છે એ ઓલું રડે છે તો આ પણ રડવા માંડે છે. દુઃખ થતું હશે તો રડે છે કે નહીં? ખ્યાલ આવે છે? તો અંદર થનારું એ દુઃખ સુખની માન્યતા એ જીવની દૂર થાય અને જીવ નિરાકુળ આનંદ સ્વભાવને ભોગવે છે. એના માટે થઈને આપણી દ્રષ્ટિ અશુદ્ધ જીવત્વ પર લઈ જવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ વધીએ. હવે પારિણામિક ભાવના બીજા બે ભેદ કે ભવ્યત્વ અને અભવ્યત્વ, આમાંથી પરિભાષા વાંચીએ છે. ક્વેશ્ચન 172 અને 173. ભવ્યત્વ ગુણ કોને કહે છે? જે ગુણના કારણે આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા હોય અથવા રહે તે ગુણને ભવ્યત્વ ગુણ કહે છે. આ તો આપણને બધાને ખબર હશે લગભગ. અને અભવ્યત્વ ગુણ કોને કહે છે? જે ગુણને કારણે આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા નથી તેને અભવ્યત્વ ગુણ કહે છે. જો હવે એ વાત સમજો કે આમાં લખ્યું છે તો જે ગુણને કારણે, આમાં લખ્યું શું છે કે જે ગુણને કારણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પ્રગટ કરવાની યોગ્યતા નથી, પણ ખરી રીતે છે તો પર્યાયગત યોગ્યતા એ પહેલા સમજી લઈએ. કેમ કે જો ગુણ હોય તો પ્રોબ્લેમ શું આવે? વિકાર ટકવા વાળું થઈ જાય. પણ જીવમાં બે પ્રકાર પડી જાય. ખ્યાલ આવે છે? જેવી રીતે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6. એમાં જીવ નામના કેટલા દ્રવ્ય છે? 1 જ છે ને. તો એક જ છે તો દરેકે દરેક અનંતાનંદ જીવ સમાન હોવા જોઈએ કે નહીં? હવે જો એમાં એક દ્રવ્યમાં ભવ્ય નામનો ગુણ છે અને એક દ્રવ્યમાં અભવ્ય નામનો ગુણ છે તો બે પ્રકારના જીવ થઈ જાય. ખ્યાલ આવે છે? તો વિશ્વમાં કેટલા દ્રવ્ય થઈ જાય? 7 દ્રવ્ય થઈ જાય. પણ એવું તો પોસિબલ નથી. માટે સ્વભાવની અપેક્ષાએ વિશ્વના અનંતાનંત જીવો એક સમાન છે. દરેકે દરેક જીવમાં સ્વભાવથી પરમ પારિણામિક ભાવ રહેલો હોવાને કારણે સ્વભાવથી એ જીવ અને અર્યંત પરમાત્મામાં કાંઈ જ ફરક નથી. દરેકે દરેક જીવમાં ખ્યાલ આવે છે કે નહીં? પણ પર્યાયગત યોગ્યતા, પર્યાયગત યોગ્યતા એટલે શું? કે એ જીવમાં અર્યંત બનીને અર્યંત પરમાત્મા રૂપે વિરાજમાન થવાની તાકાત છે કે નહીં? કે એ જીવમાં અર્યંત પરમાત્મા બનવાની પર્યાયમાં યોગ્યતા છે કે નહીં? તો ભાઈ એમાં બે પ્રકાર પડે છે. એકને કહેવાય છે ભવ્ય જીવ અને એકને કહેવાય છે અભવ્ય જીવ. બેમાં ફરક શું છે સમજી લઈએ. કે એવા જીવો કે જેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પ્રગટ કરીને અર્યંત પરમાત્મા રૂપે વિરાજમાન થવાની યોગ્યતા જ નથી એવા જીવોને અભવ્ય જીવ કહેવાય છે. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ આપણે મગ લઈ આવીએ બજારમાંથી અને એને આપણે કુકરમાં બાફવા મૂકીએ તો અમુક મગના દાણા એવા હોય કે ગમે તેટલું બાફો ને તો પણ ચડે નહીં. કોરડું મગ કહેવાય ને. ગમે તેટલું પાણી મૂકો, ગમે તેટલી સીટી વગાડો તો એ મગનો દાણો ચડે જ નહીં, એ કડક ને કડક જ રહે. કેમ? કેમ કે એનામાં એવું ચડીને બફાવવાની યોગ્યતા જ નથી એ દાણામાં. ખ્યાલ આવે? એવી જ રીતે આ જીવને ગમે તેટલો ઉપદેશ સંભળાવવામાં આવે, ગમે તેટલા વ્યવહારમાં વ્રત તપ પૂજા પાઠ આદિ કરી લે એ જીવ, પણ એનામાં સમ્યક દર્શન આદિ પ્રગટ કરવાની પર્યાયગત યોગ્યતા જ નથી તો એને અભવ્ય જીવ કહેવાય. અને એવા જીવો જે પોતાનું કલ્યાણ કરીને સમ્યક દર્શન હજી પ્રગટ કરીને અયન પરમાત્મા રૂપે બિરાજમાન થવાની યોગ્યતા છે એને ભવ્ય જીવ કહેવાય છે. જો આપણને તો સૌથી પહેલો મૂળ મુદ્દો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે કે ભાઈ હું કોણ છું, હું ભવ્ય કે અભવ્ય, બાકી બધું તો પછી બોલો. ના ફરીથી, અભવ્ય જીવો ભવ્ય થતા નથી અને ભવ્ય જીવો અભવ્ય થઈ જતા નથી.
અભવ્ય થવાનું કારણ
શું? કારણ કઈ નહીં, એ પારિણામિક ભાવ છે. જો એમનો ક્વેશ્ચન એ છે કે જીવમાં અભવ્ય થવાનું કારણ શું, તો એ અભવ્ય થવાનું કઈ જ કારણ નહીં, કેમ કે આ બધા પારિણામિક ભાવના ભેદ છે. પારિણામિક ભાવ કોને કહેવાય? કે સર્વ પ્રકારની ઉપાધિઓથી રહિત જીવનો સ્વતઃનો સ્વયંનો ભાવ એને કહેવાય પારિણામિક ભાવ. તો જીવ જ અનાદિ અનંત એવી યોગ્યતા વાળા છે કે એનામાં બસ સમ્યક દર્શન પ્રગટ કરવાની યોગ્યતા નથી, તેને અભવ્ય કહેવાય છે. તો મૂળ પ્રશ્ન તો ત્યાં આવીને ઉભો રહે ને, હું ભવ્ય કે અભવ્ય, ખબર કેવી રીતના પડે? ખબર કેવી રીતના પડે ભાઈ? તો જો આપણા શાસ્ત્રમાં આવે છે, આચાર્ય દેવોએ આપણા પર અનંત કૃપા કરીને એવી પણ ગાથાઓ બનાવી છે. જેવી રીતના પદ્મનંદી પંચવિંશતિમાં એક ગાથા છે. કઈ ગાથા છે? કઈ ગાથા છે? કોઈને ખ્યાલ છે? હા, બહુ સરસ. તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ન યેન વાર્તાપી હિ શુકા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્માણ ભાજતમ. એવા જીવો નિશ્ચિત જ ભવ્ય છે અને ભાવિમાં નિર્માણ પ્રાપ્ત કરશે. કેવા જીવો? એવા એટલે તત પ્રતિ પ્રીતિ ચિત્તે, તત એટલે એવા, એવા જીવો, એવા કે જે પ્રીતિ ચિત્તથી પ્રસન્ન ચિત્તથી તત પ્રતિ પ્રીતિ ચિત્તે જેન વાર્તાથી હિ શ્રુતા, જેને આ વાર્તા આ વાતો સાંભળી છે. કેવી રીતના સાંભળી છે? પ્રસન્ન ચિત્તથી, કે જે જીવને આ વસ્તુ સાંભળીને એવો અંદરથી ઉત્સાહ આવે છે કે નહીં આ વસ્તુ સાચી છે, આ વસ્તુ લોજિકલી બેસે છે, આમ કરવાથી જીવ સુખી થઈ શકે છે, એવા જીવો જેને પોઝિટિવ એટીટ્યુડ થી ગ્રહણ કરે છે એવા જીવો નિશ્ચિત નિશ્ચિતમ સ ભવેત ભવ્યો, એવા જીવો નિશ્ચિત ભવ્ય જ છે અને ભાવિમાં નિર્વાણનું ભાજન કરશે. જે અભવ્ય જીવો હોય ને એને ગમે તેટલું સંભળાવો તો એને અંદરથી કશાયના ભાવ જ ઉત્પન્ન થાય છે. એને એવું થાય આપણે શું બકવાસ કરો છો, નેગેટિવ સંભળે. બીજા ઘણા બધા લક્ષણો શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક વાતો આવે છે કે અભવ્ય જીવ એક તો ક્યારે સમોચરણમાં જતો જ નથી, અને જો જાય તો પણ બહારની બધી ભૂમિઓમાં જે અલગ 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 વંડર હોય ને, કે એકદમ મહેલ સરસ છે, ધ્વજા છે, બધી નદીઓ છે, એમાં ક્રીડાઓ ચાલે છે, નૃત્ય ચાલે છે, બસ ત્યાં જ આવીને અટકી જાય, ક્યાં ઉપદેશ સુધી પહોંચે છે, એને ઉપદેશ સાંભળવાનો રસ જ ન આવે, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે મેઇન મુદ્દો તો અટકી ગયો તો એ કે આપણે ભવ્ય કે અભવ્ય. જો જે જીવ અહીંયા પ્રસન્ન ચિત્તથી સાંભળવા આવ્યા છે એને એવું લાગે છે કે નહીં આ વસ્તુ કંઈક જુદી છે, આ વસ્તુ સાંભળવાથી આમાં સાચું હોય એવું લાગે છે, અંદરથી એવું પોઝિટિવ લાગે છે કે નહીં, આત્મા જેવી કોઈ વસ્તુ છે કે નહીં, તો છે અંદરથી અવાજ આવે છે. કેવી રીતના આવે છે? ભાઈ એમાં કીધું છે આત્મા જ્ઞાન દર્શન વાળો છે, જાણે દેખે છે, તો અંદરથી લાગે છે કે ના હું જાણું છું કે નહીં, જો મને જણાય છે કે નહીં, તો આ હું જ આત્મા છું, એવું જેને અંદરથી હકાર આવે છે એ નિશ્ચિત ભવ્ય જ છે, ખ્યાલ આવે છે? માટે આપણે એવી ક્યારે ચિંતા કરવી નહીં, અંદરથી ટેન્શન પાડવું નહીં. અંદરથી જે આપણને પોઝિટિવલી એવા વાઇબ્સ આવે છે કે નહીં, અંદરથી આપણને પોઝિટિવિટી આવે છે ને, કે આ વસ્તુ સાચી જ છે, એના માટે આપણને મહેનત કરવાનો ભાવ થાય છે કે નહીં, આ મંદિર આવવાનો ભાવ થવો, આ બધા ભવ્યના લક્ષણો છે. એટલે બીજું સાંભળી લો, બહુ ટેન્શન હજી થતું હોય તો હજી દૂર કરી દો તમારું ટેન્શન. જો અહીંયા ડાયગ્રામ ડ્રો કર્યો છે નીચે, બે સીધા ને, ભવ્ય અને અભવ્ય, એની નીચે એક લાઈન ડ્રો કરી છે. એમાં શું લખ્યું છે? અનંત ની સંખ્યા, કે વિશ્વમાં અભવ્ય જીવો છે કેટલા અને ભવ્ય જીવો કેટલા. તો જો અનંત ના ત્રણ પ્રકાર છે, પરિતાનંદ, યુક્તાનંદ અને અનંતાનંદ. ખ્યાલ આવે છે? જેવી રીતે આપણે કહીએ ને કે નંબરમાં 10, 100 અને 1000 એમ સમજો, એવી રીતના પરિતા ઇઝ અ સ્મોલેસ્ટ અનંત, પછી યુક્તા એનાથી મોટું અનંત, અને અનંતાનંદ એનાથી મોટું અનંત. હવે ડાયગ્રામમાં તો લિનિયર પ્રોગ્રેશન દેખાય ને કે વન થર્ડ પરિતા, વન થર્ડ યુક્તા, પણ એવું રિયાલિટીમાં ન સમજો. રિયાલિટીમાં અનંતનો ભાગ પરિતા, એનાથી અનંત ગણો યુક્તા, અને એનાથી અનંતાનંદ ગણો અનંતાનંદ, એવી રીતના સમજો. ખ્યાલ આવે છે? ઓકે. હવે પરિતા અનંત, હવે યુક્તા અનંત આપણે લઈએ. યુક્તા અનંત ના પાછળ ત્રણ ભેદ, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ખ્યાલ આવે છે? તો આ આખા વિશ્વમાં અભવ્ય જીવો કેટલા છે? તો જગન્ય, યુક્તા, અનંત અભવ્ય રાશિ છે. આનાથી અનંત ગણા જીવો વર્તમાનમાં સિદ્ધ શિલા પર વિરાજમાન છે. ખ્યાલ આવે છે? અભવ્ય રાશિથી પણ અનંત ગણા જીવ સિદ્ધ થઈ ગયા છે ઓલરેડી. સિદ્ધ જેટલા જીવો છે ને, એનાથી અનંત ગણા જીવો નિગોદના એક શરીરમાં રહેલા છે. જેવી રીતના બટેટાનું આપણે એક કણ લઈએ ને, નાનું નાનું કરીને, તો એ એક કણમાં તો અસંખ્યાત શરીર છે, અને એક એક શરીરમાં અનંત જીવો. કેટલા અનંત? કે અત્યાર સુધીના જેટલા સિદ્ધ થઈ ગયા એનાથી પણ અનંત. એટલે અભવ્ય રાશિ કરતા તો અનંતાનંત ગણા. ખ્યાલ આવે છે? અને એનાથી પણ અનંતા જીવો વિશ્વમાં છે ટોટલ સંખ્યા. એટલે ટોટલ સંખ્યા ને સમજો અનંત લઈએ તો એમાંથી એક જીવ અભવ્ય છે. ખ્યાલ આવે છે? અનંતમો ભાગ અભવ્ય જીવ છે. તો માય ક્વેશ્ચન ઇઝ કે જો અનંતમો ભાગ અભવ્ય છે તો બાકીના બધા ભવ્ય મોક્ષ રહ્યા જશે કે નહીં? તો એવું એવો પ્રોબ્લેમ થશે ને કે અનંત માંથી એક જીવ રહી ગયો, બાકીના બધા મોક્ષે વયા ગયા, એવો પ્રોબ્લેમ થશે કે નહીં? તો ના. કેમ કે ભવ્ય જીવના ત્રણ પ્રકાર, ભવ્ય જીવના ત્રણ પ્રકાર. એક છે આસન્ન ભવ્ય. આસન્ન ભવ્ય એટલે શું? નિકટ ભવ્ય. બસ એને એટલી ઉત્કૃષ્ટ ભાવના છે, હમણાં સમ્યક દર્શનાથી પ્રાપ્ત કરીને નિકટમાં, નિકટના અમુક 10-50 ભવોમાં જ મોક્ષે જવાના છે. 50 પણ નિકટ છે. ક્યાં અનંત ને ક્યાં 50? ખ્યાલ આવે છે? બીજા પ્રકારના ભવ્ય છે દૂર ભવ્ય, અથવા તો દૂરાનું દૂર ભવ્ય, કે જે અનંત કાળ વયો જશે એના પછી એ જીવ સમ્યક દર્શનાથી પ્રગટ કરીને ભગવાન થશે. થશે કરો અનંત કાળ પછી. અનંત એટલે અનંત, એમાં કોઈ અપેક્ષા રાખતી નથી. જયારે થશે અનંત કાળ પછી વર્તમાનમાં એ ભગવાન થશે. અને ત્રીજા પ્રકારના ભવ્ય છે અભવ્ય સંભવ્ય. અભવ્ય સંભવ્ય છે તો ભવ્ય જીવ, પણ અભવ્ય ની સમાન ત્યારે મોક્ષ પ્રાપ્ત કરશે નહીં. એનામાં યોગ્યતા તો છે, પણ તો પણ એ ક્યારેય મોક્ષ પ્રાપ્ત કરશે નહીં પુરુષાર્થ પૂર્વક. એટલે છે તો ભવ્ય, પણ અભવ્ય સમજ. ખ્યાલ આવે છે? જો આવી રીતના આપણે ભવ્યના ત્રણ પ્રકાર જોયે. જો એ છેલ્લી વાત લઈને આપણે આજે ક્લાસ પૂરો કર્યો છે કે આ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ કયા કયા ગુણસ્થાનોમાં આ ભાવો હોય છે, જીવત્વ તો ક્યારે હોય છે, કયા ગુણસ્થાનમાં, દરેકે દરેક જીવ ને દરેકે દરેક ગુણસ્થાન માં જીવત્વ શક્તિ જાણવા દેખવાની શક્તિ તો છે કે નહીં? અભવ્યત્વ કયા ગુણસ્થાન માં હોય છે? કયા ગુણસ્થાન માં? પહેલામાં જ હશે ને, કેમકે એનાથી ક્યારે આગળ વધતા જ નથી. અભવ્ય જીવો તો એનાથી આગળ ક્યારે વધતા જ નથી. મારે મેઇન મુદ્દો અહિયાં કેવો છે, ભવ્ય જીવ કયા ગુણસ્થાન માં છે? કયા કયા ગુણસ્થાન માં ભવ્ય જીવ એટલે જીવ ને ભવ્ય કહી શકાશે? જો પહેલા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધી, કેમ કે જ્યાં સુધી સિદ્ધ પરમાત્મા નથી ત્યાં સુધી એ જીવ ભવ્ય છે. અચ્છા, સિદ્ધ પરમાત્મા ભવ્ય છે કે અભવ્ય છે? અભવ્ય તો નથી, ચલો માઇન ઉપર, ભવ્ય તો છે કે નહીં? સિદ્ધ પરમાત્મા ભવ્ય પણ નથી, કેમ કે હવે ભવ્યતા તો યોગ્યતા હતી ને, હવે યોગ્યતા પૂરી થઈ ગઈ, એમને એમનું ફળ મળી ગયું, એટલે સિદ્ધ પરમાત્મા ન તો ભવ્ય છે કે ન અભવ્ય છે. ખ્યાલ આવે છે? કૃતકૃત્ય છે, વેરી ગુડ. ખ્યાલ આવે છે કે નહીં? જો આ ભવ્ય અભવ્ય નવો ટોપિક છે, આના પર ઘણી વિશેષ ચર્ચાઓ છે. આ એક બુક છે અહીંયા, જીનેન્દ્ર સિદ્ધાંત કોષ, એના ઉપર તમે જુઓ તો કમસે કમ 10-15 પાના ભવ્ય અભવ્ય પર આપેલા છે. તમારે વાંચવું હોય તો એ પણ તમે ડિટેલમાં વાંચજો. આપણે આ શોર્ટમાં લઈને આપણે અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે જીવના પ્રાણ છે, આ સેકન્ડમાં આપણે ભાવ પ્રાણ જોયું ને, તો એના પ્રાણ ઉપર અમુક ક્વેશ્ચન આ બુકમાં છે, એ આપણે લઈને આગળ વધશું. મહાવીર સ્વામી ભવ્ય હતા કે નહીં? કાળ ભલે લાગવા દે, આ તો ત્રિકાળી યોગ્યતા છે. આ ભવ્યતા ને અભવ્યતા એ ત્રિકાળી પર્યાયગત યોગ્યતા છે, એટલે એ જીવ ને ક્યારે એવા ભાવ નથી થતા. મહાવીર સ્વામી એ ભલે એ ભાવમાં ભાવ ન થયા, એ ભાવમાં પણ પ્રમોશનમાં ગયા, દિવેદોની સાંભળી, ત્યાં આદિનાથ ભગવાને કીધું કે ભાઈ તમને 24મા તીર્થંકર થશો, એટલે એમને ક્રોધ આવે કે બીજો સુકામ નહીં, 24મા સુકામ. એટલે એમણે કીધું કે ભાઈ હું હવે મારા પુરુષાર્થ થી તીર્થંકર બનીને બતાવી, એમ કરીને નીકળી. ખ્યાલ આવે? પણ છે તો ભવ્ય હતા ને, ભવ્ય હવે 24મા થઈ ગયા. ચાલો જીનવાણી છે. હે જીનવાણી ભારતી, તો જપો દિન રે, જો તેની શરણા ગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલો જીનવાણી માં છો નો.